તારીખ 20/12/1995 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 279 334 અને 335 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 365
વિચાર મંથન જે આત્માના સ્વરૂપ સંબંધી વિચાર અને મંથન છે એ વિકલ્પરૂપ છે, ત્યાં વિકલ્પ હજી છે અને પોતાનું જે સ્વરૂપ છે તે વિકલ્પાતીત જ્ઞાયક તત્વ છે. એ જ્ઞાયક તત્વ વિકલ્પ રહિત છે, વિકલ્પાતીત છે એટલે વિકલ્પ રહિત છે, વિકલ્પથી શૂન્ય છે અને વિકલ્પના અભાવ સ્વરૂપે છે. પર્યાયના આશ્રયે વિકલ્પ તોડું વિકલ્પ તોડું તે પણ વિકલ્પ છે. પોતાનું સ્વરૂપ તો તેનાથી પાર છે, તેનાથી પેલે પાર જુદો જ ચૈતન્ય પદાર્થ છે. ત્યાં સુધી કાલે તેનું અસ્થિપણું ખ્યાલમાં આવે એટલે કે તેની હૈયાતી તેની વિદ્યમાનતા ખ્યાલમાં આવે એટલે એ ભાષે પહેલા હું જુદો, હું આ જ્ઞાયક જુદો, આ એટલે વિદ્યમાન, એવું નિરંતર ઘૂંટણ રહે તે પણ સારું છે. વિચાર મંથનથી ઘૂંટણ જુદું પાડ્યું, પેલું વિકલ્પ છે એમ કરીને કાઢી નાખ્યું અને અહીંયા જે ઘૂંટણ લીધું છે એમાં ખ્યાલ એટલે ભાવ ભાઈસો છે અને એનો રસ ઘૂંટાય છે. ખ્યાલમાં આવ્યા પછી એનો રસ ઘૂંટાય છે તો એ સારું છે. પછી એમ કહ્યું હજી ભલે નિર્વિકલ્પ દશા નથી થઈ, હા ખ્યાલમાં આવી ગયું એટલે સ્વરૂપ નિશ્ચય થયો, પછી જે એનો રસ આવે છે અને એ રસ ઘૂંટાઈને દ્રઢ થાય છે એમાં આત્મત્વ દ્રઢ થાય છે, આત્મરસ વધતો જાય છે, આત્માનો મહિમા વધતો જાય છે તો એ સારું છે. પુરુષાર્થની ઉગ્રતા અને તે જાતનો ઉપાડ હોય તો માર્ગ નીકળે છે. અને એમાં પુરુષાર્થની ઉગ્રતા આવે અને તે જાતનો એટલે શું, ચૈતન્યના સ્વરૂપના લક્ષ્ય સ્વસન્મુખતાનો પુરુષાર્થ હોય તો માર્ગ મળે જ, માર્ગ અવશ્ય મળે જ, ન મળે એમ નથી પણ એ પ્રકાર આવવો જોઈએ. આ પ્રકાર બરાબર છે. પહેલાં વિકલ્પ તૂટતો નથી પરંતુ પહેલાં પાકો નિર્ણય આવે છે. વિકલ્પ તૂટ્યા પહેલાં નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્ણય એટલે ભાવભાષણ આવે છે, ઓળખાણ આવે છે, પછી નિર્વિકલ્પ તત્વ એનું ઘૂંટણ રહે છે, એનો મહિમા રહે છે, એની સન્મુખતાનો પુરુષાર્થ તીવ્ર થાય છે, ઉપડે છે અને પછી વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશા આવે છે. એ પ્રકારે અહીંયા આત્માના જે ચિંતન મનન ચાલે છે એ વિષયમાં સ્પષ્ટીકરણ આપ્યું છે કે આ યથાર્થ છે, આ પ્રકાર આવે તો તે યથાર્થ છે, અનુભવ પહેલાં આવો પ્રકાર આવે એમ લેવું છે. કોને છે કે જેને ભાવભાષણ થાય એની ભૂમિકાની વાત છે. એ પહેલાં વિકલ્પ પેર્યા કરે તો એ વિકલ્પથી કોઈ નિર્વિકલ્પ થવાતું નથી. ભાવના આવે એ જુદી વાત છે અને વિકલ્પ રહે તે જુદી વાત છે. ભાવના વિકલ્પ સાથે હોય છે એ જુદી વાત છે અને ભાવના વિના વિકલ્પ હોય છે એ પણ જુદી વાત છે. એમ જેવું
હા
પુરુષાર્થ પુરુષાર્થ વધે એ સાથે સાથે એ પ્રકારમાં ઊભો થાય છે. 334 આત્માર્થીને શ્રી ગુરુના સાનિધ્યમાં પુરુષાર્થ સહેજે થાય છે. શું કહે છે? સાનિધ્યમાં શું ફરક પડે છે? આત્માર્થી જીવને સાનિધ્યમાં ભાવથી તો તે ગમે ત્યાં હોય તો પણ એનો જીવ પોતાના ગુરુચરણમાં રહે છે, પણ ક્ષેત્રથી સમીપતા હોય છે ત્યારે આત્માર્થીને શ્રી ગુરુના સાનિધ્યમાં પુરુષાર્થ સહેજે થાય છે. કેમ કે ગુરુ સાનિધ્યમાં એન્વાયરમેન્ટ આખું જુદું હોય છે. સત્સંગ છે એ સત્સંગનું વાતાવરણ જુદું હોય છે અને અસત પ્રસંગનું વાતાવરણ જુદું હોય છે. સત્સંગ પ્રસંગ અને અસત પ્રસંગમાં બહુ મોટો અંતર છે. 569 વચના પત્રમાં કૃપાળુદેવ એમ કહે છે કે ભલે જીવ આત્મકલ્યાણનો વિચાર રાખતો હોય, વિચાર એને થતો હોય, એને વિચાર આવતો હોય, પણ અસત્સંગ અને અસત પ્રસંગ જો રહ્યા કરતા હોય તો એ વિચારને વિચારબળ મળતું નથી. એટલે વિચારબળ વર્ધમાન થવા અર્થે, અને જ્યાં સુધી વિચારબળ ન વધે ત્યાં સુધી અમલીકરણ એક્ઝિક્યુટિવ સ્ટેજમાં ન આવે. એટલે વિચારબળ વધવાને અર્થે અસત્સંગ અને અસત પ્રસંગ મટાડવા જોઈએ અને સત્સંગ ઉપાસવો જોઈએ, અથવા સત્સંગનો આશ્રય કરવો જોઈએ. આધાર લેવાની વાત કરી, આશ્રય એટલે આધાર લેવાની વાત કરી. અહીંયા કહે છે કે આત્માર્થીને શ્રી ગુરુના સાનિધ્યમાં પુરુષાર્થ સહેજે થાય છે. જ્ઞાની પુરુષનું સાનિધ્ય રહે તો પુરુષાર્થ સહેજે થવાનો પ્રકાર ઊભો થાય છે. કેમકે એક તો પોતે કરવા માગે છે, એની ઉપાદાનની તૈયારી છે, અને એ જ પ્રકારના એને બારમા પણ નિમિત્ત ભજે ત્યારે ઉપાદાન અને નિમિત્ત બંનેનો મેળ થઈને એનું કાર્ય આગળ ચાલે, આગળ વધે. હું તો સેવક છું એ દ્રષ્ટિ રહેવી જોઈએ. પાછું સાનિધ્ય મળે એટલે બીજાની સાથે વ્યવહાર નમ્રતા ભરેલો ન રહે એમ બનવું જોઈએ નહીં. સેવક છું એનું એમાં શું કહેવા માગે છે કે શ્રી ગુરુનું સાનિધ્ય મળે તો અન્ય મુમુક્ષુની સાથે જે વ્યવહાર છે એ વિનમ્રતા ભરેલો હોવો જોઈએ અને રહેવો જોઈએ. હું તો એક સેવક છું, મારું કોઈ સ્થાન છે અને મારી કોઈ સુપિરિયરિટી છે કેમ કે હું સમીપ રહું છું, એ પ્રકાર આવવો ન જોઈએ એમ કહેવું છે. બેનશ્રી માર્ગદર્શન બહુ સારા આપ્યા છે. હું તો એ બહુ ઝીણી ઝીણી વાતો કરી છે, એની અંદર પણ મર્મ છે. હિત અહિતનું એમાં મર્મ રહેલો છે. ભક્તિ મેં એસા રહેતા હૈ, સાનિધ્ય મિલતા હૈ, ભક્તિભાવ રહેતા હૈ તો વિનમ્રતા બહોત રહેતી હૈ. ભક્તિ ખુદ હી વિનમ્ર પરિણામ હૈ. ભક્તિ ખુદ કેસે પરિણામ હૈ? વિનમ્ર પરિણામ. ખુદ હી વિનમ્ર પરિણામ હૈ. હા સહેજે જ રહી આવું, હા આવું સહેજે રહેવું જોઈએ. પણ કોઈને ન રહેતું હોય તો એ મેળવી લે પોતાના પરિણામ. એટલા માટે સ્પષ્ટીકરણ જ્યારે તે પ્રકારનો વિષય ચાલે ત્યારે સ્પષ્ટીકરણ આવે. હું તો સેવક છું એ દ્રષ્ટિ રહેવી જોઈએ. એ દ્રષ્ટિ એટલે એ દ્રષ્ટિકોણ, એ એંગલ શું પોતાના પરિણમનમાં એ વાત રહેવી જોઈએ કે હું તો સેવક છું. કહેવાની જરૂર રહેતી નથી. જો બીજા મોમોક્ષ પ્રત્યે પણ વિનમ્ર પરિણામ રહે તો પછી ગુરુ પ્રત્યે વિનમ્ર પરિણામનો કાંઈ પ્રશ્ન જ ઉઠાવવાનો રહેતો નથી. એ પ્રશ્ન જ ક્યાં રહે છે પછી? અને એ વાત કહેવાની હોય તો પછી કોઈ વાત રહેતી નથી. ભક્તિના પરિણામ છે એ ક્ષતિ છે. એસા બનતા હૈ હમારે અહીંયા હમ એક દૂસરે કે પ્રતિ રફ ટોન મેં કભી બાત કરતે હૈ ક્યા દેખ લેના કે કભી કોઈ પ્રસંગ વસાદ ભી હમ આપસ મેં રફલી હેન્ડલ કરતે હૈ કિસી કો દેખ લેના ચાહિએ. ઈચ્છનીય તો વો હૈ કે નહીં આયે દૂસરે પ્રકાર સે ભી હેન્ડલિંગ હો સકતા હૈ. એસા કોઈ જરૂરી નહીં હૈ કે હમ ગુસ્સા કરે તો હી કામ બનેગા. ગેરલભ ઉઠાતા હું તો મક્કમતા સે દ્રઢતા સે હમ કહે સકતે હૈ કે એસા હમ જાનતે હૈ કે યે કોઈ ગલત અભિપ્રાય છે યા કોઈ હમારી સરળતા કા મિસયુઝ યા કોઈ ગેરફાયદા આપ ઉઠાઓ ઉચિત તો હમ નહીં લગતા હૈ ઓર હમ વો બાત બરદાસ્ત નહીં કરેંગે. બરદાસ્ત નહીં કરેંગે મેને હમ લડાઈ કરેંગે નહીં લેકિન હમ હમારે તરીકે સે કામ લેંગે. હમ આપકો આપકો ભી નુકસાન હો હમકો ભી નુકસાન હો એસા કૈસે હોને દેંગે. વો બતા સકતે હૈ, બતાના એક બાત હૈ, ઓર ક્રોધ કરના વો દૂસરી બાત હૈ. સામને વાલે કે પ્રતિ ક્રોધ નહીં હો, પ્રેજ્યુડાઇઝ નહીં હો, વો તો ઠીક હૈ. મક્કમતા તો અચ્છી હી હૈ, એસા હોય તો ઠીક હી હૈ.
મક્કમતા
નહીં બનેગા, દ્રઢતા સે સ્પષ્ટીકરણ અગલે કો મિલ જાયેગા. સામા વાળાને પોતાની મક્કમતાનું સ્પષ્ટીકરણ સાથે પ્રદર્શન થાય. તો આપણે 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 રીતે વર્તવાનું.
પર ઉસકે કારણ સે કોઈ દૂર ચલા જા રહા હો તો
હા
અપને મક્કમતા સે હેન્ડલિંગ મે કોઈ દૂર ચલા જા રહા
હો તો દૂર તો એની યોગ્યતા ને લઈને જાય છે. યોગ્યતા ને લઈ યોગ્યતા વાળો તો દૂર નહીં જાય, યોગ્યતા વાળા તો ભાવનાની કદર કરશે. યોગ્યતા વાળા તો ભાવનાની કદર કરશે. મુખ્ય તો કોઈ ની ભૂલ ન કરાય,
પોતાથી
આગળ હોય કે પાછળ હોય, ભૂલ તો કોઈની મુખ્ય કરવાનો સવાલ નથી રહેતો. શું દેખાય એ તો જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે, એને તો બંધ કરી શકાય નહીં. એટલે ભૂલ ન જણાય એવું બને નહીં, પણ જાણ્યા પછી એને મુખ્ય ગૌણ કરવું એ આપણો વિવેક છે, એમાં આપણે સ્વતંત્ર છીએ. જાણવું ન જાણવું ન કરી શકાય, કેમ કે એ તો જ્ઞાનનો સ્વભાવ છે. સામે ચીજ આવે એ જણાય વિનારીએ નહીં. શું પણ એને મુખ્ય ગૌણ કરવું એ બીજી વાત છે, ને જાણવું તો બીજી વાત છે. પક્ષ કરવાનો ક્યાં સવાલ છે આમાં? પક્ષ કરવાનો અર્થ શું થાય? એનું અનુમોદન કર્યું, એ ભૂલનું અનુમોદન કર્યું, એ અનુમોદન કરવાનો પ્રશ્ન નથી. તેમ મુખ્ય કરવાનો પણ પ્રશ્ન નથી. ન તો અનુમોદન કરવું જોઈએ, ન તો મુખ્ય કરવી જોઈએ. કેમ કે અનુમોદન પક્ષ કરશે એ રાગ કરશે, પક્ષ કરનારો રાગ કરશે, અને પેલો મુખ્ય કરનારો દ્વેષ કરશે. અનુમોદન કરે ત્યારે કે આ બરાબર કરે છે, શું આ બરાબર કરે છે, ઠીક કરે છે, એમ કરવું જોઈએ, તો એ અનુમોદન થઈ ગયું. તો પક્ષને લઈને રાગને લઈને એવો આ પ્રકાર પણ બને. શું કે ભૂલ ભૂલ ન દેખાય, જ્યાં રાગ હોય ત્યાં ભૂલ ભૂલ ન દેખાય, અને મુખ્ય કરે તો દ્વેષ થઈ જાય. તો રાગ કરનાર અને દ્વેષ કરનાર બેમાં કોના વખાણ કરવા? એ કોઈને વખાણ કરવા જેવું તો રહેતું નથી. માર્ગ તો એવો છે ભાઈ. પ્રશ્ન નથી. એટલા માટે તો કૃપાળુદેવે 254માં શું લીધું કે જ્યારે જ્ઞાની પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય છે ત્યારે સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ આવે છે. હે, સર્વ પ્રાણી એમ લીધું છે. એમાં મુમુક્ષુ અને વગર મુમુક્ષુ એમ બે વિભાગ નથી પાડ્યા. આ બાજુ જ્ઞાની પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ આવી ત્યારે આ વાત સાથે શું કરવા, એની સાથે જોઈન કરી જોડી શું કરવા? એ વાત એવું સહેજે બને છે, એવું સહેજે બને છે. એટલે તો પરિણામનો વિષય તો ટેલી કરવાનો છે, કર્તૃત્વનો નથી. હું આમ કરું આમ કરું આમ કરું કરું એમ નથી, મેળવી લેવાનો છે. અને મેળવતા વિવેક થાય એટલે સહેજે પરિણામ છે એ સરખા થતા ચાલે, આપોઆપ સરખા થતા ચાલે. પરિણામ નહીં, એવું વિવેક હૈ. જિસકા સત્સંગ કરને યોગ્ય નહીં હૈ, ઉસકા સંગ નહીં કરે તો વિવેક હૈ, ઉસમે તો કોઈ સવાલ નહીં હૈ. જિસકે શ્રદ્ધા જ્ઞાન મેં વિપરીતતા હો, એસે હો તો ઉનકા સંગ નહીં કરના ચાહિએ, ક્યુંકિ ઉસમે તો ઉલ્ટા સંસ્કાર આને કા પ્રસંગ બન જાયગા. તો સંગ કિસકા કરના, વો તો વિવેક કા વિષય હૈ. સંગ નહીં કરે ઇસલિયે દ્વેષ હૈ, એસા નહીં હૈ, વો બાત નહીં હૈ. નહીં, દ્વેષ કા સવાલ નહીં હોતા, વો તો વિવેક કી બાત હૈ. ઉસમે દ્વેષ હૈ વો બાત
જબ જબ દેખેંગે તો દ્વેષ કા ભાવ આયેગા, યા કોઈ પ્રકાર કા અન્યતા ભાવ આયેગા. अगर वास्तव में अगर विवेक नहीं होगा
हाँ तो द्वेष आएगा,
अन्यथा भाव आएगा या द्वेष का भाव,
द्वेष का भाव
आएगा, ऐसा है वैसा है, उसके दोष दृष्टिपूर्वक उसको देखा जाएगा।
नहीं, उसके विषय में कोई पूर्वग्रह होना वो ठीक नहीं है। किसी भी व्यक्ति विशेष के प्रति हमारा प्रेजुडाइस होना नहीं चाहिए, सिद्धांतिक बात वो है, क्योंकि पर्याय तो पलटती चीज है। तो आज उनको वो प्रकार है, दूषित है, एक सेकंड के बाद वो दोष निकल सकता है। हमको तो विदाउट प्रेजुडाइस हर समय थिंकिंग करना चाहिए, वो ऐसा ही है ऐसा मान करके चलना नहीं चाहिए। आओ छे माने राखो, अने ई प्रकारे वर्तन राखो, वलन राखो, ये बात योग्य नथी।
जैसे कोई ज्ञानी पुरुष के समक्ष रहता हो, बहुत नजदीक रहता हो, और वो उनके साथ जो भी बातचीत करता हो उसमें वो पूरा अलग ढंग से करता हो, और हम उसों के साथ जो वर्तन में आता है और उसके जो अभिप्राय में जो दिखता है वो बात अलग दिखती हो, तो मायाचारी अगर दिखे तो उस व्यक्ति का अपन को संग करना कि नहीं करना?
अलग अलग
बोलते कि इसमें ऐसी विपरीतता की बात नहीं है,
है?
ज्ञानी पुरुष अगर बोलते इसमें ऐसी विपरीतता की बात नहीं है, पर हमारे साथ जब भी तो सत्संग चलता है तो हमारे को उनकी पूरी विपरीतता नजर आती है और मायाचारी के परिणाम नजर आते हैं, तो हमको उनका फिर संग करना चाहिए कि
नहीं करना चाहिए? इसको क्या है
कि तो फिर इसमें क्या ज्ञानी पुरुष का मान्य क्या बस सब मान्य करना चाहिए वाली बात फिर क्या गौण नहीं हो जाती?
क्या
वो बात गौण नहीं रहती कि ज्ञानी का मान्य क्या हुआ सभी मान्य करना? ज्ञानी पुरुष
ज्ञानी ने ऐसा थोड़ी ना मान्य किया है कि तुम अवगुणी का संग करो।
नहीं, अवगुणी का बात ये जब ज्ञानी का संग रहता है तो वो व्यक्ति ऐसा बिहेव करता है या ऐसा वर्तन करता है जो ऐसा लगता है कि इसमें अभिप्राय में कोई प्रकार की भूल नहीं है, ये सही ट्रैक पे है, और वास्तव में जब मुमुक्षुओं के साथ सत्संग करता है तो उसके अभिप्राय की भूल नजर आती है और मायाचारी पूरी दिखने में आती है, तो फिर वैसे व्यक्ति का संग करना कि नहीं करना?
वास्तव में उसकी योग्यता कैसी है?
तो जब ज्ञानी पुरुष जो बोल रहे उस बात को मानना हमको कि जो हम लोगों को वास्तव में देखने में आता है जो सत्संग में जो अभिप्राय का बोलते उसको मानना?
ज्ञानी उसको ज्ञानी वो बात नहीं समझेगा पर मुमुक्ष समझेगा, ऐसा कहने का मतलब है क्या?
तो दोनों के साथ वर्तन में फर्क है।
ज्ञानी के सामने में वो व्यक्ति है, ज्ञानी अपना ज्ञानी के प्रति वो मायाचारी करके ज्ञानी से रिकॉग्नाइज हो जाता है कि बराबर है ये यथार्थ है, और वो वास्तव
तो ज्ञानी भूल खाता है ना, वहाँ ज्ञानी तो भूल खाता है ना। ज्ञानी सर्टिफाई करता है तो भूल करके सर्टिफाई करता है, ऐसा कहने का मतलब है क्या?
भूल करके सर्टिफाई का बात नहीं है।
तो
इसमें मतलब क्या समझदार, जब वास्तव में सत्संग करते हैं तो वजन उसका कहीं और जाता है, मेन जो मूल मार्ग में जो वजन होना चाहिए उधर नहीं जाता है, और ज्ञानी के समक्ष जब वो बात को करता है तो वो अलग ढंग से करता है, तो उसमें हम लोगों को क्या समझना?
अलग कैसा भी अलग ढंग से करे ज्ञानी उनको पहचान लेता है।
ज्ञानी तो पहचानता है, वो बात नहीं है, फिर हमको वैसे का संग कितने मात्रा में करना चाहिए और कैसे करना चाहिए?
वो कोई मायाचारी से कुछ भी करे, अपने को तो मायाचारी से संग करना नहीं है। कोई कैसा भी करे, मायाचारी करता हो तो उसका संग करने की क्या जरूरत है, क्यों करें? सरल परिणाम ही अब तो असरल परिणाम हो गया, सरल परिणाम ही से करें, बात खत्म।
नहीं, हमको तो इससे कि चारित्र का दोष हो सकता है, मायाचारी का सिर्फ चारित्र का दोष हो सकता है, पर उसके अभिप्राय में विरुद्धता नजर आती है उसको क्या करना है? चरित्र का दोष तो वर्ण किया जा सकता है, क्या सिद्धांत के विषय को वर्ण किया जा सकता है?
अभिप्राय का दोष ही बड़ा दोष है, हम चरित्र का दोष को क्यों देखें? अभिप्राय का दोष को मुख्य करें,
हैं? उसका अभिप्राय में विरुद्धता दिखता हो तो क्या उसका संग करना चाहिए?
नहीं देख करना चाहिए, विपरीत अभिप्राय वाले का संग करना चाहिए, सीधा प्रश्न करो ने, कौन हाँ करेगा? सवाल ही पैदा नहीं।
प्रश्न विपरीत अभिप्राय हमको लगता है क्योंकि ज्ञानी उसके विपरीत अभिप्राय के प्रति इंडिकेशन नहीं करते हैं, ज्ञानी तो कहते हैं ये यथार्थ रूप से इसका प्रवेश है या यथार्थ रूप में है।
हाँ, तो हमको ज्ञानी की बात माननी
चाहिए। अगर ज्ञानी यथार्थ रूप में रिकॉग्नाइज नहीं करता है, पर ये इसका लाइन थोड़ा ठीक है, ऐसा बोलते यथार्थता में प्रवेश ऐसा नहीं बोलते तो क्या करना?
ज्ञानी यथार्थ रूप से प्रवेश नहीं है, ऐसा ज्ञानी नहीं बोलते हो, लेकिन ये बराबर है।
ये मतलब चलो ये प्रयास अच्छा कर रहे हैं,
प्रयास ठीक कर रहा है
तो ठीक है, प्रयास ठीक करता है तो उसका अनुमोदन करना चाहिए। जो प्रयास करता है उस प्रयास का तो अनुमोदन करना ही चाहिए।
ऐसा नहीं है कि हम लोग को अपनी मति कल्पना को छोड़ना चाहिए, कि ज्ञानी जैसा बोलते वैसा अपन को कर लेना चाहिए। और कोई प्रकार का कॉन्ट्राडिक्शन दिखता हो तो सामने बेल वाले व्यक्ति को सामने रख करके ज्ञानी के साथ प्रत्यक्ष मीटिंग कर लेना चाहिए। प्रॉब्लम
बात खत्म,
अपना बुद्धि दौड़ाना बंद कर दे।
जो व्यक्ति किसी के भी परिचय में आता है तो वो परिचय ज्ञानी के पहले परिचय में आ चुका है तो ज्ञानी उसको विशेष जानते हैं कि इसके बारे में क्या है। लेकिन अगर मोक्ष का माप निकालने जाएगा तो उसमें खुद में अति परिणामीपना आ जाएगा और इसमें ये
गड़बड़
हो, मेरे में ये चीज है
गड़बड़ हो जाएगी,
मेरे में अच्छाई है और इसलिए बुराई है, ऐसी तुलना करने लग जाएगा,
ये गड़बड़ हो गई।
तो ये सुक्रेटिक कॉम्प्लेक्स में भी ये बात निकलती है और इसमें गड़बड़ बहुत बड़ी गड़बड़ भी है। पर
अनधिकृत चेष्टा है, दूसरे का मुमुक्षु को दूसरा मुमुक्षु का नाप निकालने का अपने को कोई आवश्यकता नहीं है। बीजानु माप काढ़वाने अपने जरूर शू, अपने जरूर शू है तो पछी वगर प्रयोजन वगर जरूरियाते अपनी पास एवो फालतू टाइम छे खरो, આપણો સુધારો કરવા માટે આપણી પાસે હજી નવરાશ નથી, આપણામાં એટલા દોષ છે કે એ સુધારવાની આપણી પાસે જો સુધારવા જઈએ તો ફુરસદ મળે નહીં, છતાં આપણી પાસે વધારાની ફુરસદો હોય તો બીજાની પંચાયતમાં જઈએ, શું કરવા જવું? આપણને એમ લાગે કે આનો સંગ કરવા જેવો નથી તો ન કરીએ, અને છતાં એમ લાગે કે ભાઈ આપણા કરતાં જરાક વિશેષ જાણકાર છે એવું લાગે તો એ બાબતમાં આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ, અભિપ્રાય બાંધ્યા પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ।
અમુક પ્રકાર એમાં આ નથી, અમુક પ્રકાર એમાં હીન છે, આ જે વાત છે આ તો પોતાની ભૂમિકા પણ ચૂકી જવાની વાત છે।
એમાં શું પોતાની ફૂટપટ્ટીથી બધાને માપવા જઈએ તો એવી રીતે બધાને પોતાની ફૂટપટ્ટીથી માપવું એ બરાબર નથી, કેમ કે આ વિષય ઘણો વિશાળ છે, ઊંડો છે, એમાં ઘણા ફેક્ટર્સ ઘણા મુદ્દાઓ જોવાના હોય છે, અસ્થિથી ઘણા મુદ્દા જોવાના હોય છે, નાસ્તિથી પણ ઘણા મુદ્દા જોવાના હોય છે, એટલે એ મુમુક્ષુની ભૂમિકાનો વિષય નથી કે કોઈનો આંક બાંધી અને પોતે કાંઈ નક્કી કરે એ બરાબર નથી।
મારો દાસત્વ ભાવ બન્યો રહે છે, દોષ દેખાતા છતાં એનો અભિપ્રાય દેખાતા છતાં મારા દાસત્વ પરિણામમાં શું ફેરફાર છે? અગર આ ચેકિંગ રાખીએ તો એમાં નુકસાન નથી,
તો સારી વાત છે, તો ક્યાંય પણ આપણે ગડબડ કરતા એટલે બચી જઈએ, આપણું દાસત્વ હોય તો કાંઈ પણ ગડબડ કરતા બચી જઈએ।
તો જો પરિણામ કી ચર્ચા કરતા તો ઉસકે ભૂલ વાલે પરિણામો કા પાસ તરહ કી બાત આતી હૈ ઓર અપને સામને કોઈ પ્રકાર કે ઉસકી ભૂલ કે પરિણામ હો ગયે और ज्ञानी के समक्ष या सत्संग के समय उसने बात को रखते समय ट्विस्ट कर दिया हो या पूरी बात को नहीं रखी हो तो अपने अंदर में ये विकल्प आया कि इसने ये पूरी बात क्यों नहीं थी, जो उसको दोषमुक्त नहीं होना उसके कारण से उसको बात कर दी कि भाई तुमको पूरे परिणाम रखने चाहिए, तो ये क्या परलक्षी पढ़ना हो गया?
उसके लंबे उपयोग को क्यों लंबाते हैं,
ये उपयोग को लंबाने
दूसरे के विषय में हम उपयोग को क्यों लंबाए?
સ્વાધર્મી
ભાવ સે ચર્ચા કરના અલગ બાત હૈ, साधर्मीपना के भाव से चर्चा कर लेना अलग बात है। तो उसमें तो आपस में एक दूसरे को ऐसी चर्चा करके हम आगे बढ़ना चाहते हैं। साधर्मीपना ना भाव से चर्चा करी यानी एक बीजाए आगे बढ़ाने सामूहिक प्रयत्न करव तो ये सारी बात है। नहीं, ये तो आपस में सामूहिक आगे बढ़वानो एक प्रकार छे। मुमुक्षु तो एम राखे भाई मारो दोष तमने देखाय तो तमे जरूर बतावजो ख्याल में आवे तो। અને ખ્યાલમાં તો આવવાનું જ્ઞાન છે અને ખ્યાલમાં તો આવવાનું, કંઈ પરલક્ષીપણું હોય તો જ ખ્યાલમાં આવે એવું કાંઈ નથી, સ્વલક્ષીપણું હોય તો ખ્યાલમાં તો આવે જ। તો સામૂહિક પ્રયત્ન કરતી વખતે એકબીજાને મનદુઃખ ન થતું હોય તો બતાવો, મનદુઃખ થતું હોય તો ન બતાવાય। हाँ तो आपने
तो क्या करना,
तो नहीं बताओ
नहीं, बताए तो भी उसके परिणाम गिरते और बताए तो भी उसके परिणाम गिरते तो क्या
करना। तो કેવાનો ભઈ આમાં બે રીતે તમારું બગડે છે, તમે જ કયો મારે કેમ કરવું, એની પાસેથી ન્યાય માંગી લેવો કે તમે કયો એમ કરીએ આપણે હવે। ઠીક, હું તમારા પરિણામ બતાવું તો પણ તમારા તમને દુઃખ થાય। એનું સમાધાન છે, આ એક વિતરાગનો માર્ગ એવો છે કે સર્વાંગ સમાધાન રૂપ છે।
अपना गुरु का भाई है, गुरु भाई है, यानी मेरा गुरु का ये भी सेवक है, मैं भी गुरु का सेवक हूँ, अगर ये सूत्र सब जगह अगर लागू रहता है तो उसके प्रति द्वेष नहीं आएगा।
द्वेष करवाना तो क्या प्रश्न, क्या है,
अन्यथा नहीं होगा,
मात्र
नहीं होगा,
उपेक्षा नहीं होगी उसकी। सूत्र ऐसा है कि मेरे गुरु का ये शिष्य है या मेरे गुरु को ये मानता है।
વાત એમ છે કે પારદર્શકતા છે ને એ છાની રહેતી નથી, તમારી નિર્દોષતા સરળતા પારદર્શકતા છે એ કંઈ છાની રહેતી નથી। અને જ્યાં તમે ટ્રાન્સપેરન્ટ પારદર્શક છો તો કોઈ ખરાબ નથી લગાડતો, તો કોઈ ખરાબ નથી લગાડતો। આપણે ગડબડ કરી બેસતા હોઈએ અને એ આપણને ખ્યાલ ન રહેતો હોય ને પછી આપણને એમ થાય કે આને આને કેમ આમ થયું, આને કેમ આમ થયું, એ આપણને ખ્યાલ નથી હોતો કે આપણે કેટલી ગડબડ કરી લઈએ
છીએ।
બાકી આપણી પારદર્શકતા હોય ને ત્યાં વાંધો આવતો નથી। દુનિયામાં પણ એવી કહેવત છે કે આપ ભલા તો જગ ભલા, એ પારદર્શકતા ઉપર વાત છે કે આપ ભલા તો જગ ભલા, એટલે પારદર્શકતા છે ને એ છાની રહેતી નથી। એટલે આ તો જ્યાં પારદર્શકતા નથી ને ત્યાં બધી કોન્ટ્રાવર્સીની ચર્ચા ઊભી થાય છે, આમ થાય તો આમ, આમ થાય તો આમ, આપણે પારદર્શક થઈ જાઓ ને પછી કાંઈ ફિકર નથી, પછી કોઈ જાતની ફિકર નથી। કેટલી ઊંડાણથી વાત કરી છે તો ના, એમાંથી એમની વાત નીકળી કે હું તો સેવક છું એવી દ્રષ્ટિ રહેવી જોઈએ। જ્ઞાનીના સાનિધ્યમાં જ્ઞાનીની સેવામાં રહેનારને ઘણી વિનમ્રતા આવવી જોઈએ, એકદમ વિનમ્રતા આવવી જોઈએ।
तो हमारे में इतना तो सरलता होना चाहिए कि हम सामने उसके साथ बैठ करके बात कर सके, उसको बोल सके कि तुम्हारे भी ऐसा मेरे को दिखा था, इसके कारण मेरे को ऐसा हुआ है। सामने वाले में इतनी सरलता तो होनी चाहिए। अपन उसके दोष की चर्चा करें उसकी जगह, जिससे ये दोष हुआ है डायरेक्ट उससे चर्चा करके अपन सरलता से बात करें तो चीज दूर हो जाए।
सरलता से बात करूं एनु नाम पारदर्शकता है, ये तो बात चले।
अब हम लोग क्या करते हैं, जिसका दोष नजर आता है उससे बात नहीं करते, उसका बखान सब जगह कर देते। अरे जिससे जो दोष हुआ है अगर वो तुम्हारे परिणाम को गिराने का भी कारण बना है तो उसके साथ बोल देना कि आपका ऐसा होने के कारण मेरे ऐसे परिणाम बिगड़े थे, तो मेरे आपके प्रति अभक्ति के परिणाम।
હું કાંઈક છું એમ થાય તો સેવકપણું છૂટી જાય છે, કાંઈક છું એટલે સુપિરિયરિટી ઓફ કોમ્પ્લેક્સ, એક કોમ્પ્લેક્સમાં આવે સેવકપણું છૂટી જાય છે, એ છૂટવું ન જોઈએ। ભલે ગુણવાન પોતે હોય તો પણ એમ કે છે અહીંયા, શું પોતે ગુણવાન હોય તો પણ વિનમ્રપણું છૂટવું ન જોઈએ, વિનમ્રપણું ચાલુ રહેવું જોઈએ।
હા,
ગુરુ પ્રત્યે તો કહેવાની જ જરૂર નથી, જો કહેવું પડે તો ખોટું છે, એ કહેવું પડે કે ગુરુ પણ ગુરુ પાસે વિનમ્ર રહેવું જોઈએ, એ કહેવું જોઈએ, વિચિત્ર વાત છે જરા। પંચમકાર છે એટલે બધું કહેવું પડે। સેવક થઈને રહેવામાં લાભ છે, ઠીક, કેવી સરસ શિખામણ આપી છે, હું પોતે જ્ઞાની છે છતાં પણ ગુરુદેવ ગુરુ પ્રત્યે એટલું બધું બહુમાન છે, એટલી બધી ભક્તિ છે, શું એ સેવક થઈને રહેવામાં લાભ છે, શું એને પૂજ્ય બેનશ્રીમાં કવિત્વ હતું, એમણે ઘણા ભક્તિપદો રચ્યા છે, ગુરુ ભક્તિના, જિનેન્દ્ર ભક્તિના, શાસ્ત્ર ભક્તિના, પૂજા, એ બધી રચના એમણે કરી છે। એમાં છેલ્લે ઓલા કવિ પોતાનું નામ રાખે ને, એમણે દરેક જગ્યાએ સેવક શબ્દનો પ્રયોગ કર્યો છે, છેલ્લી લીટીમાં દરેક જગ્યાએ સેવક શબ્દનો પ્રયોગ કર્યો છે, એના પરથી ખબર પડ્યા કે આ એમની રચના છે। એમનું બહુ સિદ્ધાંતિક પકડ હતી એ બાબતમાં, કે ગમે એટલા ગુણ થાય, ગમે એટલા ગુણ ખીલે, જ્ઞાન દશા આવી જાય, આપણે સેવક થઈને રહેવું છે, શું ભક્તિમાં બધી જગ્યાએ એમણે પોતાના નામની જગ્યાએ સેવક શબ્દનો પ્રયોગ કર્યો છે, શું ઉત્કૃષ્ટ પચાવી જવાનું, એ તો આવે છે ને આમાં પાત્રતાના લક્ષણમાં ના આવે, પોતાના પોતાની ગુરુતાને દબાવનાર, પાત્ર કોણ છે કે પોતાની ગુરુતાને દબાવનાર, દબાવનાર એટલે છુપાવનાર, પોતાના ગુણને છુપાવે, ગોપવનાર, પોતાના ગુણને ગોપવે, છુપવે, અને પોતાના દોષને પ્રગટ કરે, એનું નામ પાત્રતા। સેવક થઈને રહેવામાં લાભ છે એવું સરસ લીધું છે, સેવકપણાનો ભાવ ગુણ સમુદ્ર એવા આત્મા પ્રગટવાનું નિમિત્ત થાય છે, જા અહીંથી ગુણ તારા પ્રગટ થશે, સેવકપણું રહેશે તો ગુણ પ્રગટ થશે, હું કંઈક છું ગુણ નહીં પ્રગટ થાય, ઉલટાના અવગુણ પ્રગટ થશે, ગુણ નહીં પ્રગટ થાય તો શું પ્રગટ થશે, અવગુણ પ્રગટ થશે। એમણે પોતે પોતાના માટે જે વિચારી રાખ્યું છે એ આવી રીતે એમના પ્રવચનોમાં વાતો આવી છે, પોતે પોતાના અનુભવથી ઘણી વાતો કરી છે, એ બહુ સ્પષ્ટ દેખાય છે, ઘણી વાતો પોતાના અનુભવની કરી છે, પોતાનેથી લાભ થયો છે, ભલે એમ ન કહે કે આ મારો અનુભવ છે, પણ એ સમજાય એવી વાત છે. વિનમ્રપણું લેવું છે, વિનમ્રપણું લેવું છે, નમ્રતા લેવી છે. પોતાની વાત ન કરે, જાતે સ્મરણમાં, એ જાતે સ્મરણમાં અમુક અમુક વાતો આવતી હતી તો ગુરુદેવની વાતો કરે. ગુરુદેવને આપનું આમ હતું, આપનું આમ હતું, પોતાની વાત ન કરે, છુપાવે, કેમ કે એમાં મોટાઈ દેખાય ને એટલે છુપાવે પોતાની વાત. એ પહેલેથી જ એમને એવું હતું. કહેતા ઓછું બોલીએ, કોઈને એમ લાગે કે આને કાંઈ ખબર પડતી નથી તો સારી વાત છે. કોઈ સમજે કે આને કાંઈ સમજણ પડતી નથી, કાંઈ સારી વાત છે. હા, મોટાઈ લેવી હોય ને તકલીફ છે ને, ક્યાંય આગળ પડવું, મોટાઈ લેવી કાંઈ નહીં. એટલા ગુણવાન હતા છતાં પણ એ સમાજથી અલિપ્ત રહેતા હતા. હું ગુરુદેવ પ્લેટફોર્મ ઉપર ગુરુદેવ હતા એટલે પોતે એકદમ સાધનામાં ચાલી
લાગ્યા.
ત્યાંથી શરૂ કરે, ગુરુદેવે બધું બતાવ્યું છે, ગુરુદેવે બધું કીધું છે. એ તો અભિપ્રાય તો ક્યાંથી જુદા હોય, જ્ઞાનીઓના અભિપ્રાય જુદા કેવી રીતે પડે. 335 બહારના ગમે તેવા સંયોગમાં ધર્મ ન છોડવો, શું ચૈતન તરફની રૂચિ ન છોડવી. ધર્મ જેને પ્રગટ થયો હોય એ ગમે તેવા સંયોગો ઊભા થાય તો પણ ધર્મ ન છોડાય, અને મુમુક્ષુએ ગમે તેવા સંયોગો ઊભા થાય તો પણ ધર્મની રુચિ, આત્માની રુચિ ન છોડવી. મને છોડી એનો વાંધો નહીં, ધર્મ ન છોડતા, લોકોની ખાતર ધર્મ. એટલે બહારના ગમે તેવા સંયોગોમાં ધર્મ ન છોડવો, ચૈતન્ય તરફની રુચિ ન છોડવી, આત્માની રુચિ ન છોડવી, સંયોગ ગમે તેવા હો. ધર્મ કે રુચિ છૂટે તો અમૂલ્ય મનુષ્ય ભાવ
હરે ગયા.
ગમે તે પરિસ્થિતિ હોય મનુષ્ય પણ આખું ચાલ્યું જશે, રુચિ ફરી ગઈ મનુષ્ય પણ ચાલ્યું જશે. બહુ રુચિ છે એ મુમુક્ષુની ભૂમિકા, ધર્મ છે એ તો ધર્મી ધર્માત્માનો વિષય થઈ ગયો, એટલે ધર્માત્માને લાગુ પડે, મુમુક્ષુને ન લાગુ પડે. પણ રુચિ છે એ તો મુમુક્ષુને લાગુ પડે છે. એ જે આત્મરુચિ છે એ કોઈ પણ સંયોગમાં, સંયોગોને કારણે પરિણામમાં આર્ત ધ્યાન થાય, પણ આત્માની રુચિ છોડીને આત્મધ્યાન, આર્ત ધ્યાન થવું, આર્ત ધ્યાન થવામાં આત્માની રુચિ છૂટી જાય એટલી હદે થવું ન જોઈએ, એમ કેવું છે. હા ઠીક છે, મોક્ષુ ધર્મ એટલે મોક્ષુને યોગ્ય પરિણામ દર્શનનું, દર્શન ભોની મંદતા, જ્ઞાનમાં જ્ઞાનનો અભિપ્રાયનો વિપર્યાસ ન હોવો, વિપર્યાસ હોય તો છોડવો, અને આ ચારિત્રની અંદર કશાય રસની મંદતા હોવી થવી યથાર્થ પ્રકારે, એ પ્રકાર છે. એ ગમે તેવા સંજોગોમાં છોડવો નહીં, અને ચૈતન્યની રુચિને છોડવી, આત્મા તરફની આત્મરુચિ છે એ તો મુખ્ય વાત છે. એ રુચિ બદલાઈ જાય, ઉલટી થઈ જાય, તો એકદમ સંસારની રુચિ થઈ જશે. ધર્મ કે રુચિ છૂટે તો અમૂલ્ય મનુષ્ય ભાવ હારી ગયો, આખો ભાવ નીકળી જશે એમ કે છે. ને રુચિ ફરી આયુષ નીકળી જશે, વિપરીત રુચિમાં આયુષ પહેલું જશે એકદમ. એટલે એમ કહેવું છે કે એક વખત રુચિ જો છૂટી ગઈ તો ફરીને આત્મરુચિ આવવી કઠણ છે, ફરીને આત્મરુચિ આવવી મુશ્કેલ છે એમ છે. ઘણા પડખેથી માર્ગદર્શન રુચિના પડખેથી, જ્ઞાનના સમજણના પડખેથી, પરિણમનના આચરણના પડખેથી, બધા કેટલા પડખેથી, પુરુષાર્થના પડખેથી, બધા પડખેથી માર્ગદર્શન ઘણા પડખેથી વાતો આવી છે. મેં સ્વરૂપ સ્વરૂપ નિર્ણયના ઘણા ઘણા બોલાવ્યા છે, ભાવ વાસનના નિર્ણય સંબંધીના ઘણા બોલાવ્યા છે, અને એમાં પણ વિવિધ જાતનું માર્ગદર્શન આવ્યું છે. શું ક્યારે નિર્ણય થાય, એક બોલ તો એવો છે, હું ભૂલી ગયો, 374 કેવો છે, ચૈતન્ય ઓળખવું, 375માં છે. એક બોલ તો એવો છે કે જેમ કોઈ માણસને પાણીની એટલી બધી તરસ લાગી હોય, એટલી બધી તરસ લાગી હોય કે એક પાણીનું ટીપું પણ એને આમ તીવ્ર આતુરતાનું કારણ હોય, એક ટીપું પાણી મળે તો તીવ્ર, એના માટે તીવ્ર આતુર હોય. 278 છે. જેમ કોઈને ગ્રીષ્મ ઋતુમાં પર્વતની ટોચ ઉપરનો બરાબરનો તાપ લાગ્યો હોય, એને હરખાઈની તરસ લાગી હોય, અને પાણીના એક બિંદુ તરફ પણ એનું લક્ષ જાય તો લેવા માટે દોડે, એક ટીપા માટે દોડે. તેમ જે જીવને સંસારનો તાપ લાગ્યો હોય, સતની તીવ્ર પીપાસા જાગી હોય, તે સતની પ્રાપ્તિ માટે ઉગ્ર પ્રયત્ન કરે, તેને તે જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયક આત્માના અસ્તિત્વને ખ્યાલમાં લઈએ તે નિર્ણય કરે. આ કઈ ભૂમિકામાં નિર્ણય થાય? નિર્ણયની ભૂમિકા કઈ છે? જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખવો છે, એની ભૂમિકા, એનું બેકગ્રાઉન્ડ કેવું હોય છે? કે પાણીના એક ટીપા માટે દોડે એવી રીતે એને સતની ઊંડી જિજ્ઞાસા હોય, કેવી પીપાસા, સતની તીવ્ર પીપાસા જાગી હોય, પીપાસા કયો, તૃષા કયો, જિજ્ઞાસા કયો, ત્યારે એને જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય. નહીતર તો વાતો ના વડા કરી નાખે. આત્માનું લક્ષણ શું? ઉપયોગો લક્ષણમ. બહુ ઉમા સ્વામીએ સૂત્ર આપ્યું છે કે ઉપયોગો લક્ષણમ, એમ નહીં, આવી તરસ લાગેલી હોવી જોઈએ. તો આત્મા ઓળખાઈ જાય તો એનો નિર્ણય થાય, ભાવભાષણ થાય. નહીતર તો એક વાત ખાલી બુદ્ધિગોચર કરવા જેટલી રહીએ અને એક કોર પડી રહીએ, કાંઈ કામમાં આવે નહીં. એ બહુ સરસ આ બધી વાતો અનુભવથી કરી છે. કઈ ભૂમિકામાં પોતે નિર્ણય કર્યો છે, આવી ભૂમિકામાં પોતે નિર્ણય કર્યો છે, ત્યારે નિર્ણય થાય છે. એમને આત્મા ઓળખાતો નથી. અને એને જ્ઞાયક તત્વ પ્રગટ થાય છે. એવી રીતે અસ્તિત્વને ગ્રહણ કરે તો એને પોતાનું સ્વરૂપ પ્રગટ થાય. થાય ને તો આત્મામાં ગમાડે. કેવું સરસ દ્રષ્ટાંત, કેવું સરસ સાહેબ. કે પાણીના એક ટીપા માટે દોડે એમ કે છે. એમ ઉપયોગ લક્ષણોમાં તો હજી સ્વભાવની વાનગી છે, સ્વભાવની વાનગી છે. એના માટેની જિજ્ઞાસા કેટલી અત્યંત તીવ્ર જિજ્ઞાસામાં આવે ત્યારે ઓળખાણનું કામ ભાવવાસન આવે છે. એમને ભાવવાસન નથી આવતું. 80મી ગાથા છે પ્રવચન સારને, અરિયનને દ્રવથી ગુણથી ને પર્યાયથી ઓળખે એ આત્માને કળી લે છે, આત્માને ઓળખે છે. પણ આવી બધી ભૂમિકા એની પાછળ હોય છે એ ત્યાં તો આચાર્યોએ એવી ચર્ચા નથી કરી, પણ જ્ઞાનીઓએ એવી ચર્ચા કરી છે. જેમ સમીસારમાં જયચંદજીએ ઘણા ભાવાર્થ ખોલ્યો છે, ઘણી ગાથાઓમાં જે આચાર્યએ નથી વાત કરી એવી વાત એમણે ભાવાર્થમાં કરી છે. જ્ઞાની હતા ને એમ પ્રવચન સારની 80મી ગાથામાં આત્માને ઓળખવાની વાત હોય, પણ આની ભૂમિકા આવી હોય એ વાતો જ્ઞાની પાસેથી મળે. નહીંતર ત્યાં તો શું છે, દ્રવગુણ પર્યાયનો અભ્યાસ કરવાની વાત આવે કે આપણે દ્રવગુણ પર્યાયનો અભ્યાસ કરો એમ કરતાં આત્મા ઓળખાઈ જશે એમ નથી. અંદરમાં આવી ભૂમિકા હોવી જોઈએ. આ બધી વાતો બહુ મહત્વની છે એ રીતે, નહીંતર ગાડી બીજે પાટે ચડી જાય, પાછી અભ્યાસના પાટે ચડી જાય.
એક મિનિટ.